ઘર ધંધો મંદિર બસ, અને ખૂબ અનુસંધાન રાખીને ધંધો કરશો, 50-55 વર્ષની ઉંમર થાય ને તે તો આખી જિંદગીનું કમાઈ લેવો, પછી એ નિરાતે બેસીને શાંતિથી ભજન થશે, છોકરાઓ રાજી હશે, અરે છોકરાની વહુ રાજી હશે, કારણ કે આખો દાડો બેસીને મંદિરમાં ભજન કરો અને ઘેરે તો ખાલી તમે બે ટાઈમ રોટલા ખાવા જતા હો, પછી કોને ભારે પડે કોજી, બધા રાજી રહે, બધા રાજી રહે, પોતાને પણ આનંદ 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 વર્તશે. માટે તમામને ભલામણ કરું છું યુવાનોને, કદાચ વડીલો તો જોકે તમારા ગામમાં તો વડીલોનો ભજન ખૂબ છે, સાંજે કેટલા સ્વાભાવિક ચેષ્ટા બેઠા હોય, ખૂબ ભજન છે. આનો પાછો મેં સમજ્યો, અમુક ફેરી કેવું થાય ખબર, થોડો હાથમાં વ્યવહાર આવડે, થોડો વ્યવહાર આવે, થોડી શક્તિ આવે, થોડા રૂપિયા આવે, પછી મા બાપને થાવ ભૂલી જાય, એને બેઠાય ન બોલે, એની શી ખબર પડે, નહીં નહીં, એને આમન્યા કોઈ દી તોડશો નહીં, એને હૃદય બહુ કકળશે. એ કદાચ તમને કોઈ કાર્ય સિંધે અને આપણી રૂચિનું ન હોય તોય પણ એને રાજી કરવા માટે તમે એ કાર્ય કદાચ ન કરી શકો તે મન તો એવા શબ્દોથી સંબોધજો, એનું હૃદય ટાટું હિમ જેવું થઈ જાય અને એમ લાગે ધન્ય છે ભગવાન આવો ગુણિયલ દીકરો મને આપ્યો, એનું હૃદય આશીર્વાદ માગવા નહીં પડે, ઓટોમેટિક આશીર્વાદનો ઢગલો કરી દે હે. અને વડીલોના આશીર્વાદ ભક્તજીનો દુઃખમાંથી તારી લેશે, અનેક આપત્તિઓમાંથી બહાર કાઢી લેશે. માટે ખાસ કહું છું, વડીલોના હૃદય કદી પણ નારાજ નહીં કરશો, બની શકે રૂચિ ફરક થાય, પરંતુ હું એનો દીકરો છું, યાદ રાખજો, એનો દીકરો છે, મારા પિતા છે, મારી માતુશ્રી છે. દીકરો ગમે તે કક્ષાએ પહોંચે ને ગમે તે કક્ષાએ, તોય પણ દીકરો બાપનું સ્થાન કદી પ્રાપ્ત કરી શકતો નથી. સ્વયં ભગવાન ઘનશ્યામ એમ કહે છે, માઉ ભગવાન છું પણ અત્યારે તારો દીકરો બનીને આવ્યો છું, માટે તારી સેવા કરવી મારી પરમ ફરજ છે. માટે ભગવાનના ભક્તો આ વાતને કદી પણ જિંદગીમાં ભૂલશો નહીં. જીવનને જો દિવ્ય ગુણોથી સભર કરી દેવું હોય તો યાદ રાખજો, વડીલોને આમાન્યનું પાલન કરજો, અને યાદ રાખજો, વડીલ જિંદગીમાં ક્યારે પણ તમારું ખરાબ થાય, તમારો અહિત થાય એવો સંકલ્પ નહીં કરે, જિંદગીમાં કદી સંકલ્પ નહીં કરે. કદાચ આપણે કોઈ આવેગની અંદર આવીને કાર્ય કરતા હશું અને રોકશે ત્યારે મનમાં એમ થાય મને રોકી રહ્યા છે, પણ નહીં, એમ નહીં વિચારશો, એમાં મારું કંઈક ભલું હશે, એમાં મારું શ્રેય થાય એવું હશે, તો જ મને કહેતા હોય, તો જ મને ટોકતા હોય, તો જ મને રોકતા હોય, આવી ભાવના જો પ્રગટ થશે અને ભક્તજનો જીવન દિવ્ય ગુણોથી સભર બની જશે. કારણ કે કદી પણ આપણું ખરાબ થયું વડીલો ઈચ્છે જ નહીં, કોઈ આ પિતા ન હોય એવી કોઈ માતા ન હોય કે પોતાના સંતાનનું ખરાબ ઈચ્છે, એમ કદી ખરાબ ન છે, એનું સારું થાય, બસ કેમે કરીને સારું થાય, એ કેમે કરીને ખૂબ ટોપ લેવલ ઉપર જાય. અને ભક્તો યાદ રાખજો, જ્યાં સુધી ટોકતા રહેશે ને આપણને મનાતું રહેશે, ત્યાં સુધી જીવન પણ ખીલતું રહેશે, ખીલતું રહેશે, ખીલતું રહેશે, જીવનની અંદર ગુણ આવતા રહેશે, આવતા રહેશે, આવતા રહેશે. એવું નહીં માનો આપણું અધપતન કરવા માટે કે આપણું ખરાબ કરવા માટે ટોકે છે. કવિ ભારવીનો નાનકડો ઇતિહાસ તમને કહું, કવિ ભારવી એટલે બહુ પ્રસિદ્ધ કવિ થયા, અને એની કાવ્ય કવિતાઓ જ્યારે બારે પડે ને ત્યારે ભલભલા ખાંગા થઈ જાય, અને કાવ્ય કવિતા એક એક કાવ્ય કવિતાઓ પર અનેક પુરસ્કારો મળ્યા. પણ એ કવિતાને લઈને ભારવીના પિતાશ્રીને દેખાડે, મનમાં એમ કે હમણાં મારી વાહ વાહ કરશે, પણ હાથમાં એ કવિતાને લઈને એના પિતાશ્રી કોઈને કોઈ ભૂલ કાઢે, કોઈને કોઈ ભૂલ કાઢે. થોડા સમય સુધી તો ભારવી સહન કરી ગયા, પણ પછી જયારે સર્વત્ર જગ્યાએ જાહો જલાલી અને સર્વત્ર જગ્યાએ વાહ વાહ થવા માંડી, અને તેમ છતાં એના પિતાશ્રી જયારે ભૂલ કાઢવા માંડ્યા, તેમ છતાંય ભૂલ જયારે કાઢે, ભારવીથી સહન ન થયું. મનમાં એમ થયું આખી દુનિયા વખણા બુઢિયાને હક નથી થતું, આખી દુનિયા વાહ વાહ કરે, આ એક બુઢિયો જ નડે છે, અને મારા કાર્યને વખાણ તો માટે આનો કાંટો કાઢી નાખવો પડાવે. અને એક દાડો ભારવીએ નક્કી કર્યું પતાવી દેવા, મારો કેમ, મનમાં વિચાર કર્યો, રોજ ગામની બારોબાર એક મંદિર ત્યાં દર્શન કરવા જાય બંને વડીલ માતા પિતા, એ વખતે રસ્તામાં પતાવી દો એમ, આમ નિર્ધાર કરી ખુલ્લી તલવાર લઈ અને જાડવા પર ચડી ગયા. રસ્તામાં ભારવીના માતા પિતા બે ચાલ્યા જતા હતા, એમાં વાત માતા પિતા બે કરી જતા, એમાં એના માતુશ્રી કે આહા સવારનો સૂરજ કેટલો બધો ખીલો છે, કેટલો બધો સુંદર સૂરજ લાગે છે, કેટલો બધો પ્રતિભાશાળી ખીલો છે. અને એ વખતે એના પિતાશ્રીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, દેવી સુરત જેવો ખીલો છે એના કરતા તમારા ભારવીની સૌરભ અનેક ગણી અધિક ખીલી ચૂકી છે. દુનિયામાં ચારે બાજુ ભારવીની વાહ વાહ થાય છે, અરે ભારવી જેવો તો ભારવી જ છે. આ શબ્દ ભારવીએ કાનો કાન સાંભળ્યા, ભારવીની આંખોમાંથી આંસુડાની ધારા થયા. જેનું મારવાની તૈયારી કરતો હતો એ મારા પિતાશ્રી મારી માથે આટલો બધો અહોભાવ રાખે છે, મને ખબર નહોતી, સારું થયું આ શબ્દ મેં સાંભળ્યા ને તો હમણાં ધડથી મસ્તક અલગ કરી નાખત, તલવારને ફેંકી દઈને ભારવી નીચે ઉતર્યા છે. ભખો ભખ મેળા દંડવા દંડ કરો, મને માફ કરો, માફ કરો પિતાશ્રી, હું તમને મારવાને માટે તૈયાર થયો હતો, આપ મારા વખાણ નહોતા કરતા, જેથી કરીને આજ મારે તમને મારી નાખવા હતા, પણ તમારા મુખમાંથી મારી મહત્વતાના શબ્દો સાંભળ્યા મને બહુ પ્રસાદતાપ થાય છે. ભારવીના પિતાશ્રીના આંખોમાં પણ આંસુ ભરાણા, અને આંસુ પાડતે નેત્રે એના પિતાશ્રીના મુખમાંથી શબ્દ નીકળ્યા, ભારવી મને એક વાતનું દુઃખ હવે થયું, મારી આંખમાં આંસુ એટલા માટે આવ્યા, હું તને બહુ ટોપ લેવલ સુધી પહોંચાડવા માંગતો હતો, બહુ ટોપ લેવલ સુધી, પણ હવે તને ખબર પડી ગઈ અને તને બહુ ટોપ લેવલ માટે પહોંચાડવા માટે હું સતત તારી કોઈને કોઈ કોઈને કોઈ કોઈને કોઈ ખોટ કાઢતો જતો હતો, કે જેથી કરીને તું આગળ વધ, આગળ વધ, આગળ વધ, પણ આજ તને સ્વયં ખબર પડી ગઈ, તને સ્વયં ખબર પડી ગઈ કે મારા પિતાશ્રીને પણ મારા કાવ્ય ઉપર અહોભાવ થઈ ચુક્યો છે, બસ હવે તું અહીં અટકી જાયશ, કારણ કે તું મારી પાસે સંતોષ પ્રાપ્ત કરવા માટે વધારે વધારે મહેનત કરતો હોય, તારી મહેનત અટકી જશે અને બસ તારો અહીંયા સ્થગિત પણ થશે, તું હઈશ ત્યાં સુધી તો કદાચ તને ઓવરટેક કરી શકે એવો કવિ નહીં થાય, પણ તું ગયા પછી મારી ઈચ્છા એવી હતી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી કોઈ તને આંબી ન શકે એવો કવિ કરવો છે, પણ હવે એક કક્ષા સુધી હું તને નહીં પહોંચાડી શકું. માટે કહું છું, ખાસ યુવાનોને ભલામણ કરું છું, વડીલો ક્યારેક વઢે, ક્યારેક ધખે, ક્યારેક ટોકે, વિચાર કરજો એમાં આપણું હિત છુપાયેલું છે, એમાં આપણું સારું થવાનું છે, એવી ભાવના રાખજો. આ અદ્ભુત આપણે જ્યારે મહોત્સવ કરી રહ્યા છીએ, આ મહોત્સવમાંથી એવું કંઈક સ્વીકારજો, ખાસ ભગવાનના ભક્તોને ખૂબ ભારદિન ભલામણ કરીએ છીએ. આપણે ભગવાને સુંદર મનુષ્યનો દેહ આપ્યો છે, આ વખતે સાર્થક કરી દેવો છે, સાર્થક કરી દેવો છે, કોઈ પણ રીતે ભગવાન સ્વામિનારાયણને રાજી કરી દેવા છે. ભગવાન શ્રી રાજી થાય એટલે આપણું કામ પતી જાય. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 26માં વચનામૃતમાં લખ્યું, મહારાજ કે ભગવાન અને ભગવાનના સંત કે ભક્ત રાજી થાય એમ જ ક્રિયાને કરતું રહેવું, અને એમ જે ક્રિયાને કરે છે એના મોક્ષમાં કોઈ પ્રકારની કચાશ રહેતી નથી. લિસ્ટ કરવું હવે, લિસ્ટ, ભગવાન શેમાં શેમાં રાજી છે, શેમાં શેમાં નારાજ છે. મંદિરે જવામાં રાજી, યશ આવે તો જાઉં, ગલે બેસવામાં રાજી, યશ આવે તો બેસું, ન આવે તો નહીં બેહવું. તમાકુ બીડું પીએ તો ભગવાન રાજી, યશ આવે પીવી, ન આવે તો નહીં પીવી. માળા ફેરીએ તો ભગવાન રાજી, યશ આવે ફેરવી, ન આવે તો નહીં ફેરવી. લસણ ગોળી ખાવાથી ભગવાન સ્વામિનારાયણ રાજી થાય, આવત ખાવી તમ તારે, રોજ ખાડ્યું કરવું, યશ આવે તો, ન આવે તો પછી મોઢામાં ન મૂકવી. ભગવાનના ભક્તો, આ છેલ્લો દાડો છે, જેટલી ભલામણ કરાવે એટલી બસ આજ કરવાની છે. આપણે ભગવાન શ્રીહરિના આશ્રિત, એક ભંગી જ્ઞાતિમાં જન્મેલો વ્યક્તિ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત બન્યા પછી મોઢામાં લસણ ન મૂકે, અને નાગર બ્રાહ્મણને એમ કહી દે તમારી કઢી મને ન ખપે, તમે ભરે જાતના નાગર બ્રાહ્મણ હોવ તમે, પણ એમાં લસણ નાખ્યું હોય, મારા ઇષ્ટદેવની આજ્ઞા છે કે મારો આશ્રિત હોય કદી લસણ ડુંગળી ન ખાય, માટે મને તમારી કઢી ન ખપાય. તો આપણને તો ભગવાને કેટલી શ્રેષ્ઠ જ્ઞાતિમાં જન્મ આપ્યો છે, કેટલી શ્રેષ્ઠ જ્ઞાતિમાં, અને સહજ જ બ્લડ તમારું શિવિર છે, સહજ બ્લડ શિવિર છે. તો ભગવાનના ભક્તો, શિવિરતા આપણે મોક્ષના પથમાં પણ વાપરવાની છે, આ લોકમાં તો વાપરવાની જ, પણ મોક્ષના પથમાં આપણે શિવિરતા વાપરવાની છે. જે વાતમાં ભગવાન સ્વામીને નારાજ થઈ ન જ જોઈએ, ભગવાન શ્રીને જે ન ગમે ન જ કરવું, એવું નક્કી કરજો. આ કથાને સાંભળ્યા પછી વેસન તમામ છોડી દેજો, માત પિતાની ખૂબ સેવા કરજો, આમાં રાખજો, રોજ મંદિરે જાજો, લસણ ડુંગળી આજથી તિલાંજલિ સદૈવને માટે આપી દેજો. એવું નિર્માણ આ ગામનું થવું જોઈએ, આ ગામમાં એવું છાપ પડે જેમ છાપ છે કે બુબગઢની અંદર રજપૂત સિવાય કોઈ જ્ઞાતિ નથી, સ્વામિનારાયણ સિવાય બીજું નામ નથી, તે છાપ એ પણ પડે કે બુબગઢની અંદર જાઓ તો તમને એ ગામમાં લસણ ડુંગળીનું પાંદડું ન મળાય. ભગવાનના ભક્ત, બસ એવું દિવ્ય ભવ્ય જીવન જીવજો, વેસનો કૂટેવો એને કાઢજો. બાળીઓ મહોત્સવ આમંત્રણ તો તમને આપ્યું છે, ફરીને કહું છું, હજુ મજબૂતા પ્રાપ્ત કરો. એક દી કીધું તું ને, બીજ વાણવું પડે, હમણાં ઘઉં વાવીને એક ફીર પાણી પાઈ દો ને તો એક ફીર ન ઉગે, એને બીજ બીજ વાણો, બીજી ફેરી જયારે પાણી પાવ ને ત્યારે બરાબર ઉગે. એમ આપણે એક પાણ પાયું, આ નવ દાડે પાઈ છે ને, એક પાણ પાયું અને બીજ વાણવા માટે ફરી બાળ યુવકો તમામ અવશ્ય મેં શિબિરમાં આવજો, જેથી કરીને ખૂબ જ આપણને બળ મળે, ખૂબ તાકાત મળે. અને ભક્તો, ખરેખર કહું છું, સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક પ્રકારના માસિકો મળતા છે, પણ સ્વામિનારાયણ ચિંતન જે માસિક છે એક ફેરી તમે વસાવજો, તમે ન વસાવો તો કોકને તેથી લઈને વાંચજો એક ફેરી, તમને ખ્યાલ આવે ખરેખર સંપ્રદાયનું જીણામ જેણું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય અને ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચો તો અદભુત અદભુત એમાં લેખો આવે છે. કદાચ આપણે સત્સંગમાં વર્ષોથી જન્મ ધારણ કર્યો હશે, પણ ભગવાન સ્વામિનારાયણ જૂનાગઢ કેટલા કેટલા પ્રાંતોમાં ફેર્યા અને શું શી લીલા કરી આપણને ખબર નહીં હોય. આ ફેરીનું આજે માસિક છે, તેમ વાંચજો, ફોર કલરમાં માસિક છે. એક એક નાના નાના પ્રસંગો પાછા ફોટાની સાથે, ઓફસેટની સાથે, ચરિત્રોની સાથે વર્ણવ્યું છે. એક ફેરી ગઢપુરનું માસિક એવું બહાર પડ્યું હતું, વડતાલનું બહાર પડ્યું, કે જેથી કરીને આપણને ખબર પડે કે આપણે કોણ છે, એમ આપણી પૂજાની પદ્ધતિ કેવી છે, આપણી ઉપાસનાની પદ્ધતિ કેવી છે, આપણી ભક્તિની પદ્ધતિ કેવી છે, કેવી રીતે ભગવાનને રાજી કરાય, શા માટે પૂજા કરવી જોઈએ, શા માટે તિલક ચાંદલો કરવો જોઈએ, શા માટે આરતી ઉતારવી જોઈએ. એક એક વસ્તુ ડીપમાં જઈ જઈને એની અંદર લેખો આવતા હોય છે. તો ભગવાનના ભક્તો અવશ્ય એવું તમે સ્વામિનારાયણ ચિંતનના ગ્રાહક બનજો. એવી કિંમત નથી રાખી, વર્ષ દાડે 80 રૂપિયા છે, જોકે ઓછામાં ઓછા 2 વર્ષના ગ્રાહક થાય 160 રૂપિયા. એક એક માસિક ફોર કલરને જયારે બહાર પાડીએ ત્યારે 25-25, 30-30 રૂપિયા એક એક માસિક થાય છે. એમાં 12 માસિકને 80 રૂપિયા છે. દર મહિને આમાં અમે કાંઈ ને કાંઈ 12 મહિનામાં નહીં તો 2-3 લાખ રૂપિયા નાખીએ છીએ. એ માસિકમાં 2-3 લાખ રૂપિયા નાખીએ, એ તો એટલો જ છે. કોઈ પણ ભોગે જીવાત્માને ભગવાન ઓળખાય, આવો દિવ્ય સત્સંગ ઓળખાય. અને ભક્તજનો, અમે સરદારમાં અમે નવા ટ્રસ્ટી બધાએ નક્કી જ કર્યું છે કે બધી રૂપિયા તો ભેળા થવા જ નથી દેવા, વાપરી જ નાખવા. કારણ કે રૂપિયા હોય ને, રૂપિયા સારું બહુ કરે, ભેગા થયા પછી ખરાબી બહુ કરે, ભેગા થાય બાંધે ને, ભેગા જ ન થવા, વાપરી જ નાખવા. સુંદર હોસ્પિટલ ચાલે છે સરદારમાં, તમે કદાચ ભક્તો લાભ લેવા આવ્યા પણ હશે, આવતા જ હોવ ને. એમાં પણ દર મહિનામાં કાંઈ 50-60 હજાર રૂપિયા 12 મહિને 5-7 લાખ નાખીએ છીએ, નહીં તો ધારી તેમાં નીકળે, પણ નાખીએ છીએ 5-7 લાખ રૂપિયા ટોકન ભાવથી ચાલે. અને ગરીબ બિલકુલ હોય તો હાવ બિલકુલ વિનામૂલ્ય, કારણ કે ભગવાન સ્વામિનારાયણનો સ્વયં એવો મત છે કે ધનનો તમે સદવે કરતા રહો, કરતા રહો, કરતા રહો, એને ભેગું કરી કરી નહીં કરો. બેંકમાં મૂકીને આટલી બેલેન્સ થાય, એટલી બેલેન્સને હું કરીશ, પીડ્યા પીડ્યા હડી જાય, એના કરતાં બસ સદવે કરી રાખો, સદવે કરી રાખો. જીવન જ્યારે બની જશે ને ત્યારે ભક્તો જીવવાનો આનંદ બહુ આવશે, જીવવાનો આનંદ બહુ આવશે. લોટ, ઘઉંનો લોટ, ગોળ, ઘી બધું અલગ અલગ પડ્યું હોય ને ત્યારે એમાં કાંઈ સ્વાદ ન આવે, લોટને બટકા ન ભરાય, પણ એટલું ભેગું થઈ જાય ને શીરો બની જાય તો મોઢા મૂકો ને તો હડફ દેખાનું ગળા નીચે ઉતરી જાય. એમ ભક્ત જો ધન જે છે ને, ધન એ તો બધું અલગ અલગ પડેલું છે, પદાર્થ અલગ અલગ પડે, એનો સદવે કરો ને તો શીરો બની ગયો, અનેક લોકોને માટે સુખરૂપ બની જાય. સુરત મુનિ કે પ્રતાપસિંહ ભગવાન શ્રી હરિએ ગઢપુરની મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે અને નક્કી કર્યું છે બસ હવે મારે લોકમાંથી વિદાય લેવી છે. આન પ્રતાપસિંહ ભગવાન શ્રી આ જગતમાંથી બિલકુલ ઉદાસ બની ગયા છે, મૃત્યુને પાછી વાળી લીધી છે. મનો વિચાર કરે, કોઈને પૂછ્યા વિના જતો રહો, પણ વળતો વિચાર થયો એમ નથી જવું, એમ જો જતો રહીશ ને તો મારી સાથે અનહદ જેની પ્રીતિ છે એવા મારા સંતો ભક્તો ધીરજ ધારણ નહીં કરી શકે. એના કરતા એક કામ કરું, મેં પ્રસ્થાપિત કરેલા દેવો એની અંદર અઢળક તાકાત સામર્થ્ય મૂકું, અને પ્રતાપ એવી સામર્થ્ય મૂકી છે, પછી કોઈ નરનારાયણ દેવના દર્શન કરવા જાય, કોઈ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા જાય, કોઈ ગોપીનાથજી મહારાજ, મદન મોહન મહારાજ, રાધારમણ દેવના દર્શન કરવા જાય, અને ભક્ત હૃદયથી જયારે પ્રાર્થના કરે ત્યારે એ મૂર્તિમાંથી ભગવાન મૂર્તિમંત પ્રગટ થાય, ભક્તને દુઃખ હોય એ દુઃખનું નિવારણ કરાવે, કુશળતાના સમાચાર પૂછે, કોઈ વસ્તુ અર્પણ કરે તો સ્વયં સ્વીકારે. આવો મહાપ્રતાપ ભગવાન શ્રીહરિ દેખાડ્યો છે, જેની વાતો ઠેર ઠેર થવા લાગી છે. પ્રતાપસિંહ, એક દાડો ગુરુ શતાનંદ સ્વામી શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ એ શ્લોકથી અદ્ભુત સ્તુતિ જયારે કરે છે, ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થયા, કીધું માગો શતાનંદ, અમે તમારા ઉપર બહુ રાજી થયા છે, માગો. શતાનંદ સ્વામી હાથ જોડ્યા, કૃપાનાથ આપ જો રાજી થયા તો ડભાણમાં આપે મને વચન આપ્યું હતું, જ્યારે ગઢડાનું મંદિર તૈયાર થશે ત્યારે અમે તમને અમારા ચરિત્રથી સબર શ્રીમદ સત્સંગીઓનો ગ્રંથ લખવાની આજ્ઞા કરશું. તો માલિક દયા કરો, આપના ચરિત્રથી સબર શ્રીમદ સત્સંગીઓ નામનો ગ્રંથ મારે લખવો છે. ભગવાન શ્રી હરિ બોલા, જરૂર આજ્ઞા કરશું, પણ એ પહેલા અમે લખેલી આ શિક્ષાપત્રને અનુષ્ઠુપ શ્લોકમાં ગૂંથતા આવો. ભગવાન શ્રી હરિની આજ્ઞા થતા શતાનંદ સ્વામી અનુષ્ઠુપ શ્લોકથી શિક્ષાપત્રી ગૂંથી છે. અનુષ્ઠુપ શ્લોકથી એટલે ભગવાન શ્રી હરિએ શ્લોક પોતે જાતે જ લખ્યા, પણ ક્રમ ગોઠવ્યો, પહેલા આ શ્લોકો, પછી આ શ્લોકો, પછી આ શ્લોકો, પછી આ શ્લોકો, અદ્ભુત રીતે સ્વામીએ શ્લોકોની ગોઠવણી કરી છે. પણ શ્લોક વાંચતા વાંચતા તો સ્વામી વિચારમાં ઊંડા ઉતરી ગયા, કમાલ કરી છે ભગવાન શ્રી હરિ, કમાલ, આ તો પૂરો સાગર ગાગરમાં ભરી દીધો છે. 350 શાસ્ત્રોનું દોહન કરી અને ભગવાન સ્વામિનારાયણ 212 શ્લોકની શિક્ષાપત્રી લખી છે, પણ સામાન્ય વ્યક્તિ આ વાતને નહીં સમજી શકે. માટે લાવ, કયા શાસ્ત્રમાંથી ભગવાન શ્રી હરિ શું લીધું છે એ આમ જનતાને ખ્યાલ આવે એટલા માટે આના પર ભાષ્ય બનાવું. અને શતાનંદ સ્વામી શિક્ષાપત્રના પર અદ્ભુત ભાષ્ય તૈયાર કર્યું છે. અને એક દાડો દાદાના દરબારમાં ભગવાન શ્રી હરિ વિશાળ મોટી સભા ભરીને બેઠા છે. શતાનંદ સ્વામીનું આગમન થયું છે. ભગવાન શ્રી હરિને અનુષ્ટુપ શ્લોકથી ગૂંથેલી શિક્ષાપત્રી અને ભાષ્ય બંને અર્પણ કર્યા છે. ભગવાન શ્રી હરિ ભાષ્ય એનું પાનું જ્યાં ખોલ્યું છે અને સ્વામી લખેલું ભાષ્ય વાંચતા ભગવાન શ્રી હરિ બહુ રાજી થયા. શતાનંદ સ્વામીને પોતાની પાસે બોલાવી પોતાની અડધી ગાદી ખાલી કરીને ત્યાં બેસાડ્યા છે. અને મુક્તાનંદ સ્વામી આદિકને સંબોધન કરતા ભગવાન શ્રી હરિ બોલ્યા, સ્વામી સ્વામી શતાનંદ સ્વામી કમાલ કરી નાખી, કમાલ કરી નાખી. અરે મદ અભિપ્રાય આશિતવાન શેષતઃ, મારો રહ્યો સયો જે કાંઈ અભિપ્રાય તો બધો જ ભાષ્યમાં લખી નાખ્યો છે. બોલતા બોલતા પ્રસન્ન થયેલા ભગવાન શ્રી હરિએ શતાનંદ સ્વામીના મસ્તક ઉપર કર દધો તત શિરશી પ્રભુ બંને વરદ હસ્ત માથે પધરાવ્યા છે. ભગવાન શ્રી હરિ એક હાથ મૂક્યો માથા પર, એવા તો ઘણા સદભાગી આત્માઓ છે, પણ પોતાના બંને વરદ હસ્ત પોતાના મસ્તક ઉપર મૂક્યા એવા મહાભાગ્યશાળી તો આ ગ્રંથના લેખક શતાનંદ સ્વામી બન્યા છે. ભગવાન શ્રી હરિ કંઠમાંથી ગુલાબનો હાર કાઢીને તેરાની કીધું, શતાનંદ અમે તમારા પર બહુ રાજી થયા છીએ, માગો શું ઈચ્છા છે? ફરીવાર શતાનંદ સ્વામી હાથ જોડ્યા, કૃપાનાથ આપ રાજી થયા હો તો આજ્ઞા કરો, શ્રીમદ સત્સંગીઓના ગ્રંથનું આલેખન થાય. પ્રસન્ન થયેલા ભગવાન શ્રી હરિ કે, જાઓ શતાનંદ મારી આજ્ઞા છે, ઉઠાવો કલમ, લખો સત્સંગ જીવન. શતાનંદ સ્વામી કલમ ઉઠાવે છે, પણ પ્રતાપસિંહ સ્વામી મૂંઝાયા છે. હું તો સત્સંગમાં બહુ મોડો આવ્યો, હું આવ્યા પહેલા મહારાજ કેવા કેવા ચરિત્રો કર્યા છે મને કેમ ખબર પડે? અન પ્રતાપસિંહ તનકી જાણે મનકી જાણે જાણે ચિટકી ચોરી, એ ભગવાન શતાનંદ સ્વામીના સંકલ્પને કેમ ન જાણે? પોતાની પાસે બોલ્યા, આવો શતાનંદ નજીક આવો. શતાનંદ સ્વામી ભગવાન શ્રી હરિની પાસે જરા આવ્યા છે. ભગવાન શ્રી હરિએ ફરીવાર શતાનંદ સ્વામીના મસ્તક ઉપર પોતાનો વરદ હસ્ત પધરાવતા કીધું, જાઓ શતાનંદ અમારા આશીર્વાદ છે, તમને ત્રણ કાળનું જ્ઞાન થાઓ. આન પ્રતાપસિંહ ગુરુ શતાનંદ સ્વામીને ત્રણ કાળનું જ્ઞાન થયું, ભૂતકાળ દેખાવા લાગ્યો છે. અરે શતાનંદ સ્વામી બદ્રિકાશ્રમ દેખાવા લાગ્યો છે, વિશાળ મોટી સભા ભરાયેલી બેઠેલી દેખાણે છે. દુર્વાસા મુનિનું આગમન થઈ રહ્યું છે, દુર્વાસા મુનિ શાપ આપી રહ્યા છે, તમે તમામ મૃત્યુ લોકની અંદર જન્મને ધારણ કરો. અરે આ નારાયણ પણ મારા શાપમાં આવી ગયા છે, માટે નારાયણ પણ હે ધર્મ અને ભક્તિ તમારી ઘેરે જન્મને ધારણ કરો, વગેરે વગેરે વાત કરી રહ્યા છે. બધું શતાનંદ સ્વામી દેખાવા લાગ્યો છે. આન પ્રતાપસિંહ પછી તો ગુરુ શતાનંદ સ્વામી જે દેખાતું ગયું હરિ ઈચ્છાથી એ મળ્યા લખવા, મળ્યા લખવા, મળ્યા લખવા. આ કલ્પનાથી તૈયાર થયેલો ગ્રંથ નથી, ગુરુ શતાનંદ સ્વામીને હરિ ઈચ્છાથી જે દેખાયું છે ને ગુરુ શતાનંદ સ્વામી આ ગ્રંથમાં લખ્યું છે. પ્રતાપસિંહ ગુરુ શતાનંદ સ્વામી આ ગ્રંથને લખતા હતા, પણ સાંભળ, એક એકમ ચ પ્રકરણમ કૃત્વા સંપૂર્ણમ ઐશ્વર્યમ તમેવ શ્રાવયા માસ નિજા વાસ્થિતમ મુને. એક એક પ્રકરણ પૂર્ણ થાય ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરે. ભગવાન શ્રી હરિ એક એક પ્રકરણ નહીં, એક એક શ્લોક નહીં, એક એક અક્ષર ને એક એક શબ્દ ને સ્વામી જાતે વાંચે છે, નિત્યાનંદ સ્વામીની પાસેની કથા કરાવે છે. અને ભગવાન શ્રી હરિ કે, શતાનંદ તમારા દ્વારા અદભુત ગ્રંથ નિર્માણ થઈ રહ્યો છે, અદભુત ગ્રંથ નિર્માણ થઈ રહ્યો છે. આખો ગ્રંથ જયારે પૂર્ણ થયો છે, ભગવાન શ્રી હરિ પોતાના મસ્તક ઉપર આ ગ્રંથને પધરાવી અન પ્રતાપસિંહ મંદિરેથી નાચતા નાચતા અનેક સંતો ભક્તોની સાથે લક્ષ્મીવાડીએ પધાર્યા છે. બેઠક સુધી પહોંચી આ ગ્રંથની સ્વયં ભગવાન સ્વામિનારાયણે આરતી ઉતારી છે. અન ભગવાન શ્રી ભર સભા બોલ્યા છે, હે શતાનંદ રમણીય મિદમ શાસ્ત્ર સર્વ શાસ્ત્ર શિરોમણી, તમારા દ્વારા લખાયેલો આ ગ્રંથ સર્વ શાસ્ત્રમાં શિરમોળ સ્વરૂપ ધારણ કરશે, સર્વ શાસ્ત્રમાં શિરમોળ સ્વરૂપ ધારણ કરશે, અદભુત ગ્રંથ છે, અદભુત ગ્રંથ છે. અન ભક્તજનો, પહેલે દાડે આપણે કીધું હોય કે આ ગ્રંથ સર્વ શાસ્ત્રમાં શિરમોળ ગ્રંથ છે તો કદાચ હાર ન પડે. આજ હું ધારું છું ત્યાં સુધી એક પણ ભક્ત એવો નહીં હોય કે આ સભાની અંદર એમ થાય કે ના શતાનંદ સ્વામી ખોટી વાતો લખી છે, ખોટા વખાણ કર્યા છે, એમ એક પણ ભક્તનું હૃદય હાર નહીં પાડે, એમ લાગશે કે ના આ ગ્રંથ ખરેખર અદ્વિતીય છે, અદ્વિતીય છે, અદ્વિતીય છે. કાલે સાંજે એક ઉતાર હરિભગત કહેતા મને કે, સ્વામી હવે આ ગામમાં સત્સંગજીવનની જ કથા થાય, કે આ ગામ હવે દિવ્ય બની જશે, ખરેખર આટલો અદ્ભુત ગ્રંથ છે એની અમને ખબર જ નહોતી. અમે સરદાર મહોત્સવમાં આવ્યા હતા પછી ઘણી ફેરી આવ્યા છીએ, પણ અમે સેવામાં હતા જેથી કરીને આ ગ્રંથ મેં સાંભળ્યો જ નહોતો. માઇક બધી સંભળાવતો પણ અમારું મન બીજે હોય ને. યાદ રાખજો ભક્તો, વૃત્તિ દ્રષ્ટિ અને વૃત્તિ બેને બહુ મોટો સંબંધ છે, દ્રષ્ટિ અને વૃત્તિ બેને બહુ મોટો સંબંધ છે. જો દ્રષ્ટિ એકાકાર થાય તો જ વૃત્તિ એકાકાર થાય, તમે લખો એ તે લખજો. દ્રષ્ટિ એકાકાર ન થાય તો વૃત્તિ એકાકાર ન થાય. તમે કથામાં બેઠા હોય પણ ઘડીક આમ જોવો, ઘડીક આમ જોવો, ઘડીક ઉભર અદર જોવો, ઘડીક આ બાજુ જોવો, ઘડીક પાછું વાળું જોવો, તમારી વૃત્તિ કોઈ દી એકાકાર ન થાય. દ્રષ્ટિ એકાકાર જ્યારે ન થાય એની વૃત્તિ કોઈ દી એકાકાર ન થાય. વૃત્તિને એકાકાર કરવા માટે દ્રષ્ટિ પણ એકાકાર કરવી બહુ મહત્વની છે. એટલે તમે કદાચ માઇક સંભળાવતું હોય પણ ક્યાંય ફરતા હોવ, અને હા મેં વક્તા તો હોય નહીં મેદાનમાં ફરતા હોય એટલે, એટલે પછી ગમે તે આટા મારતા વાતો કરતા કરતા સાંભળે બે શબ્દ પણ એ અંદર ઉતરે નહીં. પણ સત્સંગીઓને તમે નવ નવ દાડા જ સાંભળ્યો છે, ખરેખર અમને ઘણો આનંદ થયો. જોકે આટલો બધો વિશ્વાસ નહોતો યુવાનો ઉપર, પહેલી જ દાડે રાત્રે મેં મીટિંગ બોલાવી લીધી, કારણ કે પહેલે દાડે અમને યુવાનો સભામાં દેખાણા નહીં. મેં કીધું આવી કથા કરવા આપણે નહીં થાય, એ નવ દાડા સુધી મોજ મજા કરવી, તાકડ ધીના કરવા, બહુ મજા આવી, બહુ મજા આવી, જલસા કર્યા, ખૂબ ખાધું પીધું, રાજી કર્યું. એવી કથા કરવા હાટો આપણે આવ્યા નથી, એવો આપણી પાસે ટાઈમ નથી, ટાઈમ નથી નવ દાડાનો કાઢવા. અમે તો યુવાનોને માટે કથા કરીએ છીએ. વડીલો તો એનું જીવન જીવી ગયા હવે, હવે એને જીવવાનું બાકી જાજુ રહ્યું નથી, એને જેવું જીવન જીવું તેવું જીવી ગયા, હવે તો આને બધાને જીવન જીવવાનું છે. એની માથે બહુ મોટી જવાબદારી છે, એના માટે કથા કરવાની. અમે કીધું કાલથી 8:30 વાગે એટલે તમે ગમે તે પ્રવૃત્તિમાંથી ફ્રી થઈ અને સભામાં પહોંચી જવાનું, બપોર પછી 3 વાગે એટલે બધા પહોંચી જવાનું, અને પીરસવાની શરૂઆત ન થાય, કથાની જ્યાં સુધી ધૂન ન બોલાય ત્યાં સુધી એક પણ વ્યક્તિ યુવાનો ભૂણી થવાનું. અમારા મનમાં થતું તું બાપુ ડાયરો છે, કેમ થાય નિક્કી નહીં, પણ બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. તમામ યુવાનો એ વચનની ઝીલ્યું, બધા જ યુવાનો આમ કથા શરૂ થાય એટલે ચકોરની જેમ બેસી ગયા, અને કથા સાંભળી એ બદલ હૃદયથી ખૂબ રાજી થયા. એટલા માટે રાજી થયા કારણ કે જે કાર્ય કરવાથી ભગવાન સ્વામિનારાયણનો રાજીપો થાય એવું જીવન યુવાનોનું ટન મારી જશે, એટલા માટે મેં હૃદયથી બહુ રાજી થયા. અને અમે રાજી થયા એમની વડીલોએ બહુ રાજી થયા. ઘણા બધા દાદા આવીને કહે છે સ્વામી બહુ સારું થયા, કથા થઈ, અમારા દીકરાએ કોઈ કંઈક વ્યસન મૂક્યું, કોઈ કે મારા ભત્રીજાએ વ્યસન મૂક્યું, સ્વામી બહુ રાજી થયા, વડીલો બહુ રાજી થયા તમારા. પણ આ રાજીપો કાયમ માટે જાળવી રાખજો. ગ્રુપ બની ગયા છો ને, ગ્રુપ, એ ગ્રુપ એમને રહેજો, કોઈ છૂટો નહીં થવા દેતા, સમજાય, ગ્રુપમાંથી છૂટા નહીં પડવા દેતા. 15 નું ગ્રુપ, 20 નું ગ્રુપ, વ્યસન મુક્તિને જે નિયમ લીધા, ગ્રુપ બરાબર પકડી રાખજો. અરે જંગલની અંદર જંગલી જે બળદો હોય એના ગ્રુપ હોય 15-15, 20-20 જણા, પછી કેસરી સાવજ આવે તો પણ એની પાસે ફાવે નહીં, કેમ એનું ગ્રુપ હોય. એમ તમારા ગ્રુપ જ્યાં સુધી રહેશે, 15 મિત્રો 20 મિત્રો વ્યસન મૂક્યા છે ને ગ્રુપમાં તમે રહેશો ત્યાં સુધી વ્યસન પ્રવેશ કરી શકશે, ને તમે એમાંથી અલગ પડશો. ભલે કદાચ ધંધા બિઝનેસની માટે તમારે દૂર જવું પડે, પણ પ્રીતિ ગ્રુપની સાથે એવી ને એવી મળી રહેવી જોઈએ. અઠવાડિયે એક ફેરી ફોન થઈ જવો પડે, અઠવાડિયે ભલામણ થઈ જવી પડે, જોજો તું કાંઈ ખાતો પીતો નથી ને, પાછો માવો ગુટકા શરૂ નથી કર્યા ને, ક્યારેક ક્યારેક ફોન કરતા રહેવું, અઠવાડિયે એક ફેરી, 15 દાડે એક ફેરી, તો એ ગ્રુપ બની રહેશે. ભલે તમે ગમે ત્યાં ફરતા હશે તોય પણ ગ્રુપ બની રહેશે. અને વઢજો ખરા, જોજો ખબરદાર, જો તે કોઈ પણ વ્યસન આવવા દીધું પછી અમારી સાથે તારો ના તો મેળ નહીં રહે. અને હેતને લઈને ભક્તો 2-4 મહિના ધકેલવાનું, પછી ઓટોમેટિક એ કુટેવ જતી રહેશે, અને એ ભૂત જતું રહ્યા પછી તો બહુ આનંદ આવશે, બહુ આનંદ આવશે. માટે ભગવાનના ભક્તો આપણને ઠાકોરજી દયા કે નાવો સરસ મહોલ આપ્યો, અને મહારાજની ઈચ્છાથી આપણો જે સંકલ્પ તો એ સંકલ્પને પણ કેટલો સરસ વેગ મળ્યો. સર્વાનુમતિએ, નહીંતર મોટા મોટા કામ છે ને સર્વાનુમતિ ન થાય, બહુમતિ જ કરવા પડે. બહુમતિ થાય એટલે ઝઘડો હોય જ, કારણ કે લઘુમતીવાળા વિરોધ તો કરે ને. હે પણ ભૂગડને આંગણે તો અદ્ભુત સમાજવાળી નિર્માણ કરવી છે, સુંદર બહેનોનું મંદિરે નિર્માણ કરવું છે, બંનેને માટે સર્વાનુમતિ થાય એમ કે બે અમે કરશે એમ. વાડી અદ્ભુત તૈયાર કરવી છે અને મંદિરે અદ્ભુત તૈયાર કરવું છે. પૂજ્ય ભક્તિ પ્રકાશ સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, તમામને કેટલો બધો ઉત્સાહ છે, આ ગામમાં તમારે સુંદર કાર્યો કરવા છે. એટલે ખરેખર ભગવાન આપણા પર બહુ રાજી થયા છે, એ રાજીપો સદૈવને માટે જાળવી રાખશે. સુરત મુનિ કે પ્રતાપશી ગુરુ શતાનંદ સ્વામી ના ઉપર ભગવાન શ્રી હરિ અઢળક ઢળ્યા છે. સ્વામી તમારા દ્વારા લખેલો આ ગ્રંથ રમણીય મિદમ શાસ્ત્ર સર્વ શાસ્ત્ર શિરોમણી તમામ શિરમોળ સ્વરૂપ ધારણ કરશે. અને સ્વયં ભગવાન સ્વામિનારાયણ આરતી ઉતારી. ભક્તજનો, ભગવાન શ્રી હરિએ સ્વયં 3 જ વસ્તુની આરતી ઉતારી છે. એક તો પોતે સ્થાપિત કરેલા દેવોની આરતી ભગવાન શ્રીહરિએ જાતે ઉતારી છે, બીજા નંબરમાં પોતે સ્થાપિત કરેલા આચાર્યશ્રીની આરતી ભગવાન સ્વામિનારાયણ જાતે ઉતારી છે, અને ત્રીજું આપણે જે ગ્રંથને 9 દાડાથી પારણ સાંભળી રહ્યા છીએ એવા ગ્રંથરાજ શ્રીમદ સત્સંગજીની આરતી પણ ભગવાન સ્વામિનારાયણ જાતે ઉતારી છે. ત્રિવેણી સંગમ થયો છે, ભગવાન શ્રીએ ખૂબ રાજીપો દાખ્યો છે. અને પ્રતાપશી ત્યારબાદ એક દાડો શતાનંદ સ્વામી કહ્યું છે, કૃપાનાથ અમને તો તમારી કૃપાથી સમાધિ થાય છે, પણ અષ્ટાંગ યોગના માધ્યમથી સમાધિ થાયની સ્થિતિ કેવી હોય છે, અને મહારાજ એની પ્રક્રિયા કેવી હોય છે? ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, સાંભળો, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાર ધ્યાન ધારણા અને સમાધિ.